को करन मन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे, हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देह नी प्रत्येक क्रिया ना काले अने विकल्पो ना वहता प्रवाह ना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोई पण क्रिया मा के विकल्पोना वहता प्रवाह मा क्याय मळ्यु नथी भळ्यु नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोताना चैतन्य तत्वनी सत्तानो बोध आत्म जागृति एज धर्म छे। परम कृपाळु देव रचित अनमोल रचना पर चर्चा चाले छे। जड़ भावे जड़ परिणमे चेतन चेतन भाव कोई कोई पलटे नहीं छोड़ी आप स्वभाव। जड़ पदार्थों पोते पोताना स्वभाव रूपे परिणमी रहा छे। અને ચૈતન્ય તત્વ પોતે પોતાના સ્વભાવ રૂપે પરિણમી રહ્યું છે। શરીર અને આત્મા એ બંને એક ક્ષેત્રાવગા હોવા છતાંય શરીર ના પરમાણુ આત્માના પરિણમનના કરનાર નથી અને ચૈતન્ય તત્વ એ શરીરના પરિણમનનું કરતા નથી। બંને દ્રવ્ય પોતપોતાની યોગ્યતાનુસાર સહજ યાત્રા કરી રહ્યા છે। જ્યારે ઘરથી પ્રવચન હોલ સુધી આપણે યાત્રા કરીએ છીએ ત્યારે આત્મા પણ ઘરથી પ્રવચન હોલ તરફ ગતિ કરે છે અને શરીર પણ પ્રવચન હોલ તરફ ગતિ કરે છે। પણ આત્માનું જે ગમન છે એ શરીરના કારણે નથી અને શરીરનું ગમન આત્માના કારણે નથી। આ બંને દ્રવ્યો પોતે પોતપોતાની યોગ્યતા અનુસાર ગતિ કરે છે। કારણ એ છે કે एक व्यक्ति ने गाड़ी खरीदी हो यानी एक व्यक्ति पासे संपत्ति होय, पोतानी पासे शक्ति होय, तो ए व्यक्ति ए गाड़ी खरीदवा माटे बीजी व्यक्ति ऊपर आधीन थवानी जरूर नथी के क्यारे मने सहाय करे अने एनी पासे थी सहाय लईने हूँ गाड़ी खरीदू। जारे आत्मा मा पोतानी पासे ज क्रियावती नामनो गुण छे, शक्ति छे, तो आत्मा पोते गति करवा माटे आ शरीर पासे सुकाम भीख मांगे, अने शरीर पोते ते क्रियावती शक्ति संपन्न छे तो एने आत्मा पर आधीन थवानी सु जरूर छे। आ बन्ने द्रव्य पोते क्रियावती गुण थी गति करे छे, अने एटलुं ज नहीं क्रियावती गुण थी पण बे कार्य थाय छे, एक तो गति रूप कार्य थाय छे अने बीजुं स्थिति रूप कार्य थाय छे। एटले के आत्मा ने शरीर अत्यारे आ प्रदेश पर स्थित छे, ये स्थित छे ए पण क्रियावती गुणना कारणे स्थित छे। क्रियावती गुणना कारणे एकली गति नथी थती, क्रियावती गुणना कारणे स्थिति रूप परिणमन पण थाय छे। जेम पुद्गल मां स्पर्श नामनो गुण छे, અને સ્પર્શ નામના ગુણનું બે પ્રકારે પરિણમન છે, જેમ કે પાણી ઠંડુ છે તો એ ઠંડાની જે પર્યાય એ પર્યાય રૂપે પરિણમવા વાળું એ સ્પર્શ ગુણ છે, અને ગરમ પર્યાય રૂપે પરિણમવા વાળો એ પણ સ્પર્શ ગુણ છે, એ સ્પર્શ ગુણનું તે બે પ્રકારનું પરિણમન છે, ઠંડુ અને ગરમ। એવી રીતે આજે ગતિ અને સ્થિતિ એ પર્યાય છે, ગતિ કરવી અને ગતિ કરીને પછી રોકાઈ જવું એ પર્યાય છે, અને એ પર્યાય રૂપે જે પરિણમવા વાળો છે એ ક્રિયાવતી ગુણ છે। અને જીવમાં અને જળમાં અને જળ કેતા પણ માત્ર પુદ્ગલમાં આ ક્રિયાવતી ગુણ નામનો ગુણ છે કે જેની ગતિ પર્યાયની તે સમયની યોગ્યતાથી આ કાર્ય થઈ રહ્યું છે। આ બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે। અજ્ઞાનતાને લીધે અજ્ઞાની જનો એમ માને છે કે પુણ્યના ઉદયથી પૈસા આવે છે અને પાપના ઉદયથી બીમારી આવે છે, આવું માનવું એનું નામ મિથ્યાત્વ છે। મિથ્યાત્વ એનું નામ નથી કે આ નોકર બેંક માંથી ઘરે પૈસા લાવ્યો, કે આ વેપારીએ મને આ પૈસા આપ્યા, એવું માનવું એનું નામ જ મિથ્યાત્વ નથી। એ તો મિથ્યાત્વ છે જ, પણ સાથે સાથે કે પુણ્યના ઉદયથી પૈસા આવ્યા છે એમ માનવું પણ એટલું જ મિથ્યાત્વ છે જેટલું મિથ્યાત્વ એ વેપારીથી પૈસા આપ્યા છે એ માનવામાં છે। તમે મને જમવામાં વધારે આગ્રહ કર્યો એટલા માટે થઈને હું બીમાર પડ્યો એમ માનવામાં જેટલું મિથ્યાત્વ છે એટલું જ મિથ્યાત્વ પાપના ઉદયથી બીમારી આવી છે એમ માનવામાં છે, અને એના સૂક્ષ્મ રહસ્ય અહીંયા સ્પષ્ટ સમજાશે। એટલા માટે કે જયારે આપણે એમ કહીએ છીએ કે પુણ્યના ઉદયથી પૈસા આવે છે કે પાપના ઉદયથી બીમારી આવે, ત્યારે આપણે વિચાર નથી કરતા કે આ પાપના ઉદય અને પુણ્યના ઉદય એ શું કાર્ય રૂપે પરિણમ્યા છે કે કાર્ય રૂપે નથી પરિણમ્યા। તો જયારે એ ધનના જે પરમાણુઓ છે એ બેંકથી ઘર સુધી આવી રહ્યા છે એ પરમાણુ, અને અહીંયા મારા આત્મામાં બંધાયેલા એ પુણ્યના કર્મ જે વર્તમાનમાં ઉદયમાં આવી રહ્યા છે, તો આ જે પુણ્યના કર્મના પરમાણુઓ અને રૂપિયાના પરમાણુઓ એ બે સ્વતંત્ર છે, અલગ અલગ પરમાણુઓ છે, એક નથી। कर्म जे उदय मां आवे छे अलग परमाणु छे अने रूपिया अलग परमाणु छे अने ए परमाणु ना परिणमन नु करनारो आ परमाणु केवी रीते बने आ परमाणु नु जे परिणमन छे एटले के पुण्य नो जे उदय आव्यो छे ए उदय ए रूपिया ज्यांथी घर सुधी आवे छे एना आववामां निमित्त बन्यो छे પણ નિમિત્ત ને કાર્ય નો કરનારો માનવો એનું નામ મિથ્યાત્વ છે. આવી રીતે આ છે કે જેવી રીતે આ રૂપિયા પોતે પોતાની ક્રિયાવતી ગુણની આ ક્રિયાવતી ગુણથી બે કાર્ય થાય. બેંકમાં હતા એ પણ ક્રિયાવતી ગુણના કારણે જ હતા, પણ ક્રિયાવતી ગુણની ગતિની પર્યાયની અને ગતિની પર્યાયની પણ એની પહેલા નહીં એની પછી નહીં તે સમયની ક્રિયાવતી ગુણની ગતિની પર્યાયની તે સમયની યોગ્યતાથી રૂપિયા બેંકથી ઘરે આવે છે ત્યારે એ વ્યક્તિને અને પુણ્યના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. તો આ રૂપિયા પોતાના ક્રિયાવતી ગુણની એક એકા ત્રિકાળી ઉપાદાન, એ ત્યાંથી ક્રિયાવતી ગુણની ગતિ પર્યાયની એક એકા ક્ષણિક ઉપાદાન, આ પુરુષાર્થ આવ્યો. આ ક્રિયાવતી ગુણ એ સ્વભાવ છે, એ ગતિ કરીને આવી રહ્યા છે એનો પુરુષાર્થ છે અને તે સમયની યોગ્યતાથી એ કાળલબ્ધિ છે. આ યોગ્યતા એ સમયે એને આવવા યોગ્ય એનું એવું પ્રકારની હોનહાર છે, એ ભવિતવ્યતા નિયતિ. અને ત્યારે આ પુણ્યનો ઉદય અને એ વ્યક્તિ એ નિમિત્ત છે. પુણ્યનો ઉદય જે છે એ નિમિત્ત છે અને એ વ્યક્તિ છે એ પણ નિમિત્ત છે, અને નિમિત્ત ને કરતા માનવાના મિથ્યાત્વ છે. અને એટલા માટે હવે આને પણ આ રીતે ઘટિત કરવું કે બીમારી આવી. અહિયાં શરીરના પરમાણુઓ ઠંડાથી ગરમ થયા તો તાવ આવ્યો. તો એ જે પાપના ઉદય જે છે, પાપના કર્મ જે બંધાયેલા એ ઉદયમાં આવે છે ત્યારે શરીરના પરમાણુઓ ઠંડાથી ગરમ થાય છે. હવે એ ગરમ રૂપે જે પરિણમન થયું, એ પરિણમનમાં ઠંડાથી ગરમ રૂપે જે પરિણમન થયું, એ પરિણમનમાં એ જે પાપના કર્મના જે પરમાણુઓ જે છે એ આ ગરમ રૂપે નથી પરિણમી ગયા, અને જે કાર્ય રૂપે પરિણમી જાય એ કાર્યનો કરનારો છે. અને આ પાપના ઉદય જે છે એ ગરમ રૂપે પરિણમી જતા નથી, એટલે પાપના ઉદયથી બીમારી નથી આવતી. પાપનો ઉદય નિમિત્ત છે પણ નિમિત્તથી કાર્ય થતું નથી, નિમિત્તથી કાર્ય થયું એવું માનવાનું નામ મિથ્યાત્વ છે. અને એટલા માટે પાપના ઉદયથી બીમારી આવે એમ માનવાનું નામ મિથ્યાત્વ છે. આવા પ્રકારે હવે આ રહસ્યને સમજવાનું છે કે પુણ્યનો ઉદય અને રૂપિયા આ પૂદગલ અને પૂદગલ, પાપનો ઉદય અને બીમારી આ પૂદગલનું જ પરિણમન અને પૂદગલનું પરિણમન. એક પૂદગલનું પરિણમન બીજા પૂદગલના પરિણમનમાં કઈ ન કરી શકતું હોય તો એ પૂદગલનું પરિણમન ચેતનમાં શું કરી શકે? અને એ જળ જે છે એ જળ ભાવે પરિણમે છે અને ચેતન છે એ ચેતન ભાવે પરિણમે છે, એ બંને પોતપોતાના સ્વભાવ રૂપે પરિણમન કરી રહ્યા છે. અને આ જાગૃતિ જ્ઞાનીને નિરંતર છે કે અહીંયા જે જ્ઞાનની ધારા વહી રહી છે, જ્યારે આ નિરંતર વહેતા જ્ઞાનના પ્રવાહમાં જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે કે રાગના અને દ્વેષના જે વિકલ્પો છે એ વિકલ્પો જ્યાં જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનનો પ્રવાહ વહે છે ત્યાં છે જ નહીં. અત્યંત સૂક્ષ્મ દ્રષ્ટિએ જે આ દેખે છે એ જીવને તે આ સમજમાં આવે છે કે જ્ઞાનનો જે પ્રવાહ નિરંતર વહી રહ્યો છે અને ખરેખર સૂક્ષ્મ રૂપે દેખવામાં આવે તો એ પ્રવાહ એ પ્રવાહ એ પ્રવાહમાં પણ એક ધ્રુવતા દેખાશે જ્યારે એવી દ્રષ્ટિ હશે. બ્લેક નામના એક કવિ થયા, એણે એક કવિતા લખી છે અને એણે લખ્યું કે મેં એક બગલાઓને ઉડતા આકાશમાં દેખ્યા, અને એ આકાશમાં જે બગલા ઉડતા હતા एक नी बाजू मा बीजो त्रीजो चौथो एवी रीते आम बधा एक साथे एवी रीते उड़ता था कि आम एम लागतु तू कि जाने एक लाइन होय, एम लागतु तू कि एक प्रकार नी ऊर्जा ने हूँ देखी रह्यो छुं। जो तमारी दृष्टि साफ होय, आंख मा मैल न होय, दृष्टि निर्मल होय, दृष्टि तेज होय, दृष्टि मा कोई विकल्प न होय, अने तमे जो एक पछी बीजा पछी त्रीजा पछी चौथा ए बगलाओ ने देखवा तमने एक बे ने त्रण एम नहीं आखी सड़ंग एक ऊर्जा देखाय छे। एवी रीते ते अहींया जे ज्ञान नो जे प्रवाह चाले छे आ जाणवो 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 एवो जे निरंतर वहेतो जे ज्ञान नो प्रवाह छे એ પ્રવાહમાં તમને એ પ્રવાહ નથી જણાતો, એ પ્રવાહમાં એક ઉર્જા એક ચૈતન્યપણું એક ચૈતન્યપણા સિવાય બીજું કઈ નથી જણાતું। જયારે એવી દ્રષ્ટિ હોય પણ ખાસ એ છે કે દ્રષ્ટિમાં કોઈ રજકણ ન પડેલું હોય, દ્રષ્ટિમાં કોઈ મેલ ન હોય, દ્રષ્ટિ નિર્મળ હોય, સાફ હોય, ધૂંધળી ન હોય, તો જ તે આજે જ્ઞાન નો જે પ્રવાહ વહે છે એ પ્રવાહથી આ રાગાદી વિકલ્પો નું ન્યારાપણું એ ભેદ દ્રષ્ટિમાં ખબર પડશે, જ્ઞાનમાં જણાશે। અને અહીંયા એ જ કહે છે, જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ। જળ તે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન તેમ, પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ। જળ એ ત્રણેય કાળમાં જળ છે અને ચેતન પણ ત્રણેય કાળમાં ચેતન છે। જળથી ચેતનની ઉત્પત્તિ નથી થતી અને ચેતનથી જળની ઉત્પત્તિ નથી થતી। જે બાળકનો જન્મ થયો છે એ તો શરીર જન્મ્યું છે, પણ માતા અને પિતાને જે ભાવ થયા વિકારના કે જેના કારણે શરીર બન્યું, તો એ ચેતનના અંદર જે પરિણમન થયું, ચેતનમાં જે ભાવો થયા એ ભાવોના કારણે એ શરીરના પરમાણુઓનું મળવાનું થયું એમ નથી। અને માતા પિતાને એ જે ભાવ થાય છે એ ભાવ તો ચેતનનું પરિણમન છે, અને ત્યાં બાળકના શરીરની રચના એ જળના પરમાણુઓની જે રચના થઈ છે એ પૂતગલનું પરિણમન છે, અને એક દ્રવ્યના પરિણમનનો કરનાર કોઈ બીજો નથી। આ જળ જે છે એ ત્રણેય કાળમાં સદાય જળ રહે છે, ચેતન ત્રણેય કાળમાં સદાય ચેતન છે, એટલા માટે ત્યાં પર્યાયનો જે પ્રવાહ વહી રહ્યો છે, જે પર્યાયના પ્રવાહને આપણે દેખીએ છીએ એ અજ્ઞાનતાના કારણે એવી દ્રષ્ટિ આ સમજાતી નથી, આ સ્વરૂપ સમજાતું નથી। જેવી રીતે જીવના ભવ હોય છે એવી રીતે આ જળના પણ ભવ હોય છે, જેવી રીતે જીવનું આ પરિણમન છે એવી રીતે આ જળનું પણ પરિણમન છે। આપ સૌ એ સારી રીતે જાણો છો કે જીવ બધા જ ભવમાં બધા જ જન્મ મરણ કરીને આવ્યો છે, જેમ કે ડિસ્કવરી ચેનલ ઉપર આપણે દેખતા હોઈએ કે એનિમલ પ્લેનેટ ઉપર દેખતા હોઈએ કે જે પ્રાણીઓ આપણને એમ લાગે કે શું આવા પ્રાણીઓ હશે, શું આવા પ્રાણીઓ હશે હશે એમ નહીં, આ પ્રાણીઓ તરીકે હું હતો, આ મારો જ ભવ છે, આ મારો ભૂતકાળ છે, આ બધે યાત્રા કરીને લાંબી યાત્રા કરીને હું અહીંયા આવ્યો છું, આ મારો જ ભવ છે। તો જેમ એ જીવ જયારે બીજા જીવને દેખે કે આ આવો કેમ, આ આવો કેમ, આ આવો કેમ, આ આવો કેમ, હું પોતે જ આવા રૂપે હતો, જેટલા પણ આ જીવો અત્યારે આ લોકમાં છે જે પર્યાય રૂપે સંસારમાં જન્મ મરણ ને દુઃખ ભોગવી રહ્યા છે, હું એવા રૂપે ભૂતકાળમાં થઈ ચુક્યો છું। એવી જ રીતે આ જે શરીરના પરમાણુ છે, જેટલી પણ પૂતગલની પર્યાયો છે એ બધી પર્યાયો રૂપે આ પૂતગલ પરમાણુનું પરિણમન થઈ ચુક્યું છે, આના પણ ભવ થઈ ચુક્યા છે। જેમ કે આ અત્યારે હાથ રૂપે છે અને સોફા છે, ટેબલ છે, ખુરશી છે, ગાડી છે, જેટલી પણ પૂતગલની પર્યાયો છે આ પરમાણુઓ ભૂતકાળમાં એ બધી પર્યાયો રૂપે પરિણમી ને એ લાંબી યાત્રા કરીને અત્યારે શરીર રૂપે છે. જેવી રીતે જીવ એ જીવ ભૂતકાળમાં બીજા ભવની યાત્રા કરી આવ્યું છે, એવી રીતે દરેકે દરેક પૂતગલ જે વર્તમાનની જે પર્યાયમાં છે એ પર્યાય સિવાયની અનંત પૂતગલની જેટલી પર્યાયો છે એ પર્યાય રૂપે ભૂતકાળમાં થઈ ચુક્યો છે. અને એટલા માટે છે કે આ શરીરના જે પરમાણુઓ છે આ પરમાણુઓ અનંત વાર તીર્થંકરના શરીરના પરમાણુઓ પણ બની ચુક્યા છે. એટલા માટે જ છે કે આ પરમાણુઓમાં કઈ નથી. જે પરમાણુઓમાં કઈ હોય તો તીર્થંકરના પરમાણુની કેટલી મહિમા બતાવી એ શાંત રાગ રૂચિ ધી પરમાણુ વિશ્વમ. એ પરમાણુને શાંત કયા, પણ એ પરમાણુઓ શાંત નથી. જગતમાં કોઈ પરમાણુ શાંત નથી હોતા, કોઈ પરમાણુ અશાંત નથી હોતા. એક પ્રકારનો કહેવાનો પ્રકાર છે કે જે પરમાણુઓ શાંત આત્મા સાથે છે એ પરમાણુઓને શાંત કહીને ભગવાનની ભક્તિ કરવામાં આવે છે. એ ભક્તિની ભાષા એવી હોય છે, કોઈ પરમાણુ શાંત નથી ને કોઈ અશાંત નથી. કારણ કે પંચ પરાવર્તન કરતા કરતા મેં બધા જ પરમાણુને શરીર રૂપે ધારણ કર્યા છે. જો શાંત હોય તો મારા શરીર રૂપે જયારે હતા ત્યારે પણ એને શાંત કહેવા જોઈએ. ખરેખર વાત એ છે કે આત્મા કોણ છે અને આત્મા કેવો છે. એક વ્યક્તિ રસ્તા ઉપર એવી રીતે નિર્જન છે અને ફાટેલા કપડા પહેરે છે, લોકો કહે છે આ ગરીબ છે. ને બીજી વ્યક્તિ જે ધનવાન છે અને ફાટેલા કપડા પહેરે છે, લોકો કહે છે કેવી સરસ નવી ફેશન આવી છે. એ જ ફાટેલા કપડા છે, કપડામાં કઈ નથી, પણ કોણે પહેર્યા છે એના કારણે. જો ગરીબ છે એ સાચું સોનું પહેરીને નીકળશે તો પણ લાગશે કે આ નકલી કઈ પહેર્યું, ખોટું પહેર્યું છે. ધનવાન એ આર્ટિફિશિયલ ખોટે ખોટા દાગીના પહેર્યા તો એમ લાગે આ સાચા છે. એ કોની સાથે છે એ અગત્યનું છે. અને એટલા માટે જ છે કે આ પરમાણુઓ તીર્થંકરો એ આત્મા કે જે પૂર્ણ વિતરાગી થયા એમની સાથે હતા ત્યારે શાંત કહેવાતા હતા, અત્યારે શાંત નથી કહેવાતા. કોઈ પરમાણુ આ જગતમાં એવો નથી કે ભૂતકાળમાં બીજી પર્યાય રૂપે ન થયું. એટલા માટે જ છે સોનામાંથી કોઈ પૂછે કે સોનામાંથી કપડું બને, સોનામાંથી કપડું બને, પાણીમાંથી સોનું બને, પાણીમાંથી સોનું બને. કારણ કે બધી પર્યાય રૂપે પરિણમન થાય તો એ કેમ ન બને. જેમ આપણને બધી વસ્તુમાં જે લાંબો કાળનું જે પરિણમન હોય છે એ પરિણમન આપણને જ્ઞાનમાં જણાતું નથી. એ કેવા પ્રકારનું છે, જેમ કે કોઈ તમને પૂછે કે તમારી પાસે ઘણું ધન છે ને બે વિકલ્પ છે કે એ ધનના ખર્ચીને તમારે કપડાં લેવા છે કે એ ધન ખર્ચીને તમારે હીરા લેવા છે. તો કોઈ પણ કહે છે હીરા લઈ લો, કપડામાં પૈસા તમે ઇન્વેસ્ટ ન કરો, કપડાં તો જૂના થઈ જાય, હીરો છે એ હીરો જ રહે. પણ એવું નથી કે હીરો સદાય હીરો રહે, હીરો સદાય હીરો નથી રહેતો. કારણ કે આપણે દેખીએ છીએ કે ખાણમાંથી નવા નવા હીરા નીકળતા જાય છે, ખાણમાંથી નવા નવા હીરા નીકળતા જાય. અને પહેલાના જે હીરા છે એ હીરા જો નષ્ટ જ ન થાય, એટલે કે પલટાય જ નહીં, તો આખી દુનિયા એક દિવસ હીરાથી ભરાઈ જાય. પણ આ દુનિયામાં એ નવા નવા હીરા આવે છે, જૂના હીરા વ્યય પામે છે, સોનું પણ વ્યય પામે છે. સોનું સદાય સોનું નથી રહેતું, આ એનું પરિણમન નિરંતર થઈ રહ્યું છે. એટલા માટે કે જેમ કે રોટલી છે, એ રોટલી તમે તવી ઉપર મૂકી, અત્યારે ઠંડી હતી અને ગરમ થઈ, એ તમને 2 સેકન્ડમાં જ તમને ખબર પડી ગઈ, એનું પરિણમન દેખાઈ ગયું. ઘરનું ફર્નિચર છે 7 વર્ષમાં એનું ફલટાવ દેખાઈ ગયો, રોટલીનો 2 સેકન્ડમાં દેખાઈ ગયો, સોફાનો એ 7 વર્ષે ખબર પડી. એટલે દરેક વસ્તુનું જે પરિણમન છે, પરિણમન આપણને અલગ અલગ સમયે ખ્યાલમાં આવે છે. અને સોનું છે 1 લાખ વર્ષે પલટાય એ ખ્યાલમાં, પણ 1 લાખ વર્ષનું આપણું આયુષ્ય નથી, એટલા માટે આપણને એમ લાગે છે કે સોનું તો પલટાતું જ નથી. કારણ કે એના આયુષ્ય કરતા આપણું આયુષ્ય ઓછું છે, જે પલટાવનું આયુષ્ય. અને એની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે કે જે પરિણમન થાય છે એ પરિણમનમાં પણ જે કોન્ટ્રાસ્ટ વાળું ચેન્જીસ હોય એ આપણા જ્ઞાનમાં પકડમાં આવે છે. જેમ કે રોટલી ઠંડી છે અને ઠંડામાંથી એવું કોન્ટ્રાસ્ટ ઠંડાનું ગરમ, એટલે તરત જ 2 સેકન્ડમાં ખબર પડી. પણ આ જે પરમાણુઓ છે જે સોફાના છે, એ ધીરે 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 એ લાલ રંગ નો સોફા હોય તો ધીરે ધીરે ઝાંખા પડી રહ્યા છે, પણ એ 7 વર્ષે પણ એવા એવા ઝાંખા પડે છે કે થોડોક લાલ રંગ ઝાંખો પડ્યો, પણ એવું નથી કે લાલ થી સીધું સફેદ થઈ ગયું કે સફેદ થી સીધું લાલ થઈ ગયું. જો કોન્ટ્રાસ્ટ વાળું ચેન્જ થાય, પરિણમન થાય, તો આપણા જ્ઞાનમાં પકડમાં આવે છે, અને કોન્ટ્રાસ્ટ વાળું ન થાય તો આપણા જ્ઞાનમાં પકડમાં નથી આવતું. અને એટલે ભ્રમ ઉભો થાય છે કે બધી વસ્તુ ક્યાં પલટાય છે, પણ પરિણમન નિરંતર થઈ રહ્યું છે. અને એટલા માટે જ છે કે એક વ્યક્તિને આપણે આજે મળીએ છીએ અને વર્ષ પછી મળીએ તો આપણને લાગે છે કે એમાં પરિવર્તન આવ્યું છે, કારણ કે એમાં કોન્ટ્રાસ્ટ દેખાય છે કે પેલા વાળું ને અત્યાર વાળું. પણ રોજ રોજ દેખીએ છીએ તો એમાં પરિણમન નથી દેખાતું, કારણ કે એમાં કોન્ટ્રાસ્ટ નથી હોતો એવો કઈ. અને આખા જગત નું જે પરિણમન છે એ ત્રણેય કાળમાં ચેતન જે છે એ સદાય ચેતન રૂપે રહે છે અને જડ સદાય જડ રૂપે રહે છે. જડ ચેતન નથી થતું, ચેતન જડ નથી થતું. પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ. જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય, બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. હવે અદ્ભુત રહસ્ય છે કે જો આ જગતના જે જળ પદાર્થો અને ચેતન એ બંને તે સ્વતંત્ર છે અને પોતે પોતાનામાં છે, પોતે પોતાના સ્વરૂપને છોડીને બીજાનામાં મળતા નથી, ભળતા નથી, તન્મય થતા નથી, એકમેક થતા નથી, તો પછી સંસાર આવ્યો ક્યાંથી? તો પછી આ સંસારનું પરિભ્રમણ ને જન્મ મરણ પણ શા માટે? તો પછી આત્મા આ શરીરમાં છે જ નહીં, આત્મા પોતે પોતા રૂપે જ પરિણમે છે, શરીર શરીર રૂપે જ પરિણમે છે, તો પછી એ બંધન રહ્યું ક્યાં? કે બંધન તો ત્યાં છે કે આત્મા શરીરમાં બંધાયેલો છે, કર્મોથી બંધાયેલો છે, અને કોઈ કોઈના અંદર જતું જ નથી, મળતું જ નથી, તો બંધન જ નથી. અને બંધન નથી તો પછી મુક્તિની વાત પણ શા માટે કરવી? તો બંધન એ મોક્ષ ની સત્તા જ નથી રહેતી જયારે આપણે એમ માનીએ છીએ એકાંત થી કે ચેતન ચેતન રૂપે પરિણમે છે અને જળ જળ રૂપે પરિણમે છે. આ પરિણમન એનું નિરંતર થઈ રહ્યું છે, જળનું જળ રૂપે, અને નિરંતર નવી 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 પર્યાયો એવી રીતે પરિણમી રહી છે. એવું સ્વરૂપ છે. એક ગાડી છે, એ ગાડી અત્યારે તમારા ઘરે પડી છે અને 5 વર્ષ પહેલા તમે લાગ્યા. એ 5 વર્ષ પહેલાની જે ગાડી, એ ગાડી અને આજની ગાડી, તમને કોઈ પૂછે કે આ અત્યારની ગાડી છે, આ જૂની ગાડી છે કે નવી ગાડી છે, તમે કહેશો કે આ જૂની છે. 5 વર્ષ પહેલા મેં લીધી હતી ત્યારે નવી ગાડી લીધી હતી, એ નવી હતી. પણ ખરેખર બિલકુલ ઉલટું છે કે 5 વર્ષ પહેલાની જે છે એ નવી નહીં અને અત્યારની ગાડી છે એ જૂની નથી. 5 વર્ષ પહેલાની હતી એ જૂની છે અને અત્યારની છે આ નવી છે. એ 5 વર્ષ પહેલાની જે લાલ ગાડી હતી ને અત્યારે ઝાંખી થઈને સફેદ થઈ ગઈ છે, જેને આપણે જૂની કહીએ છીએ, ખરેખર તો આ નવી પર્યાય છે, અત્યારની તાજી પર્યાય છે. અને જેને આપણે નવી ગાડી કહીએ છીએ 5 વર્ષ જૂની પર્યાય છે. જૂની ગાડી એ જૂની નથી, જૂની ગાડી જે છે એ નવી છે, અને નવી જે આપણે કહીએ છીએ એ 5 વર્ષની જૂની છે. આપણી દ્રષ્ટિમાં એ પરિણમન ઉપર આપણે જો દેખીએ કે નિરંતર નવી નવી પર્યાયો ઉત્પન્ન થઈ રહી છે, જૂની પર્યાયો વ્યય થઈ રહી છે, પણ તેમ છતાંય તે વસ્તુનો પોતાનો જે સ્વભાવ છે તે સ્વભાવ એવો ને એવો ટકીને રહે છે. જો જળ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય, બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. એક દ્રવ્ય બીજા દ્રવ્યને બાંધતું નથી, કર્મ આત્માને બાંધતા નથી, એટલું જ નહીં કર્મ આત્માને સ્પર્શતા પણ નથી. તમે આ સમયસારનું અધ્યયન કરીને આ ઘણી વાર સાંભળ્યું હશે, અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્મા, કે જેને કર્મોનું બંધન તો નથી પણ કર્મ આત્માને સ્પર્શતા પણ નથી. બંધાતા કેમ નથી? કર્મ આત્મા સાથે બંધાતા નથી. આ જયારે સ્વરૂપ ની મુખ્યતાથી દેખીએ તો આ રહસ્ય ખબર પડે કે બંધ જે છે એ બંધ ચીકણા અને સુકાનો થાય છે, વિરોધી નો બંધ થાય છે. હવે જો કર્મ ના પરમાણુઓ ચીકણા છે અને એ આત્મા સાથે આવીને બંધાય તો આત્માને સૂકવું હોવું જોઈએ. કર્મ ના પરમાણુ જો સૂકા હોય તો આત્માને પછી ચીકણું હોવું જોઈએ. પણ આત્મામાં તો ચીકણાપણું અને સૂકાપણું હોતું જ નથી, તેથી કરીને કોઈ પૂતગળ આત્માને બાંધતું નથી, આત્મા સાથે બંધન થતું નથી. પણ આ એક ક્ષેત્રાવકાશ સંબંધ તો પછી કેવી રીતે છે? આ એક ક્ષેત્રાવકાશ સંબંધ જેવી રીતે એક ગ્લાસમાં અડધો ગ્લાસ દૂધ અને અડધો ગ્લાસ પાણી એવી રીતે મળેલા હોય તો દૂધ અને પાણી એ બંને આપણને એક લાગે છે કે મળી ગયા છે, પણ મળ્યા નથી. એવી રીતે તે આત્મા અને શરીર બંને અત્યારે એક લાગે છે, પણ આત્મા શરીર અને કર્મ આ ત્રણેય અલગ અલગ છે. જેમ આત્મા શરીર અને કર્મ ત્રણેય અલગ છે, પણ અહીંથી આત્મા જયારે સ્વર્ગમાં જાય કે નરકમાં જાય તો એ કર્મને સાથે લઈને કેમ જાય છે? એનો એવા પ્રકારનો સંબંધ છે કે જેવી રીતે એક ગ્લાસમાં પાણી અને દૂધ છે અને કોઈને એમ કહેવામાં આવે કે લે તું આ દૂધ જે આ ગ્લાસમાં છે એને ફેંકી દે, તો દૂધને એને જયારે ફેંક્યું ત્યારે દૂધની સાથે તે પાણી એવી રીતે હતું કે પાણી પણ સાથે જશે અને ગ્લાસ અહીંયા જ રહી જશે. એવી રીતે કર્મની સાથે એવા પ્રકારનું બંધન છે કે જેના કારણે આત્માની સાથે શરીર પણ જાય, આ કર્મ પણ જાય છે અને શરીર એ ગ્લાસની જેમ છે અહીંયા રહી જાય છે. એ જે યાત્રા કરી રહ્યા છે તેમ છતાં પણ બંને બંધાયેલા નથી. કહેવામાં આવે છે બંધન છે, જેવી રીતે ગાય ને રસ્સીથી એવી રીતે બાંધેલી છે અને બોલવામાં આવે છે કે ગાય બાંધી છે, ખરેખર ગાય બાંધી જ નથી, એ દોરડાને દોરડા સાથે ગાંઠ મારી છે. ગાય તો ત્યાં ક્યાંય નહીં, એ દોરડાને દોરડા સાથે બાંધ્યું છે, પણ ગાયનું ગળું વચ્ચે આવી ગયું એટલે એમ કહેવાય કે ગાય બાંધી છે. કર્મ જે છે એ કર્મ આત્માને બાંધતા નથી, પણ આત્મા સાથે કર્મ, કર્મ સાથે જેવી રીતે બંધાયેલા છે એનું કર્મનું કર્મની સાથે જેવા પ્રકારનું બંધન છે કે આત્મા પણ એક ક્ષેત્ર પર છે એટલે આત્માને પણ વ્યવહારથી બંધાયેલો છે એમ કહેવામાં આવે છે. અને આ બંને અપેક્ષાને અહીંયા સમજાવી છે કે બંધ મોક્ષ હોત જ નહીં જો એકાંતથી એમ માનવામાં આવે કે આત્મા અને શરીર કે આત્મા અને કર્મ એકબીજાને સ્પર્શતા પણ નથી. બંને અપેક્ષાને ગ્રહણ કરીને જ જ્ઞાની આ કથન કરે છે, સમજાવે છે કે તમે એકાંત થી નિશ્ચયને પણ ન પકડતા અને વ્યવહારને પણ નહીં. શિકાર દ્રષ્ટિમાં એ રાખો કે મારું જે સ્વરૂપ છે એ શુદ્ધ ચૈતન્યમય એવું જ તે હું ભગવાન આત્મા છું. અને જ્ઞાનમાં એમ જાણો કે આ પર્યાયની જે મલિનતા છે મલિનતા સહિતનું આખું દ્રવ્ય એ હું છું. કારણ કે દ્રષ્ટિનો વિષય જે છે એ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, દ્રષ્ટિનો વિષય જે છે એ એકાંતનો વિષય છે અને જ્ઞાનનો જે વિષય છે એ અનેકાંતનો વિષય છે. દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનના વિષયનો જો ભેદ ન સમજવામાં આવે તો બહુ જ તકલીફ થશે આ સ્વરૂપને સમજવા માટે, ચૈતન્યમાં સ્થિર થવા માટે. એટલે જ્ઞાનનો વિષય અને દ્રષ્ટિનો વિષય, જ્ઞાનમાં તો બધું જ જાણે, આખી પર્યાય સહિતનું દ્રવ્ય એ જ્ઞાનનો વિષય બને છે અને દ્રષ્ટિનો વિષય જે છે એ પર્યાયથી ન્યારું જે દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે. રસ્તા ઉપર ચાલતા ચાલતા જયારે દેખ્યું તો એ ચાલતી વખતે દેખાઈ રહ્યું છે તો સોનું અને વીટી, તો જે સોનું એટલે દ્રવ્ય ને વીટી એટલે પર્યાય, તો વીટીની પર્યાય સહિતનું જે આખું સોનું એવી રીતે જો મને રસ્તા ઉપર સોનાની વીટી જણાય તો જયારે સોનાની વીટી એટલે દ્રવ્યની પર્યાય, એ પર્યાય સહિતનું આખું દ્રવ્ય, સોનાની વીટીને જયારે જ્ઞાનમાં જાણી ત્યારે આનંદ આવ્યો, એ આનંદ વીટીનો આનંદ નથી, આનંદ સોનાનો છે કારણ કે દ્રષ્ટિમાં સોનું છે. તો એના જ્ઞાનમાં જાણવા માટે એને એમ ન કહ્યું કે તું વીટી મને જણાતી જ નહીં, મને તો એટલું સોનું જ જણાય. નહીં, જ્ઞાનમાં જણાશે ત્યારે પર્યાય સહિતનું દ્રવ્ય આપશે, આખું જ્ઞાનમાં જણાશે, અને એમાં જ દ્રષ્ટિ હશે, એ દ્રષ્ટિ હશે દ્રવ્ય ઉપર. નહીં તો શું થાય કે જયારે ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થાય, આ બહુ સૂક્ષ્મ રહસ્ય છે, એ નિર્વિકલ્પ અનુભૂતિ થાય, એ અનુભૂતિના કાળે અતિન્દ્રિય આનંદના સાગર ઉછળતા હતા. અતિન્દ્રિય આનંદના સાગર ઉછળતા હતા, એ આનંદના સાગર જે ઉછળતા હતા એ દ્રવ્યમાં નહીં, એ પર્યાયમાં ઉછળતા હતા. અનુભૂતિ થઈ ત્યારે ઉછળ્યા ને, એની પેલા નતા ઉછળતા. અનુભૂતિના કાળે એ આનંદના સાગર ઉછળતા હતા, એ પર્યાય છે. તો એ આનંદના સાગર ઉછળતા હતા એની ખબર કેમ પડી? કે આનંદના સાગર ઉછળતા હતા એની ખબર કેમ પડી? એ તો પર્યાય છે. જેમ કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પર્યાય છે આનંદના સાગર. તો જયારે તમે જોયું કે આ આનંદના સાગર ઉછળે છે પર્યાયમાં, તો પર્યાય ઉપર નજર ગઈ, પર્યાય ઉપર નજર ગઈ કે ત્યાં તો દ્રવ્ય દ્રષ્ટિ છૂટી ગઈ, અને દ્રવ્ય દ્રષ્ટિ છૂટી ગઈ તો આનંદનો સાગર રહ્યો ક્યાં પછી? ત્યાં તો ખબર કેવી રીતે પડે છે કે આનંદનો સાગર ઉછળ? એટલે કે જ્ઞાનનો જે વિષય છે એ જ્ઞાનનો વિષય અને દ્રષ્ટિના વિષયનો આ ભેદ જાણો. પર્યાયમાં આનંદનો સાગર ઉછળે છે એને જાણવા જાય તો દ્રવ્ય ઉપરથી દ્રષ્ટિ હટી જાય, પણ એ જાણવા જતો નથી, એ જ્ઞાનમાં જણાઈ જાય છે. એ જ્ઞાનમાં જણાઈ જાય છે અને જાણવો નથી, આવું એનું સ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સિવાય આજે આનંદની પર્યાય છે, એ આનંદની પર્યાય, એ આનંદની પર્યાય, એ હો આનંદની પર્યાય. ઘર ઘર પુત્ર પત્ની પરિવાર એને તો છોડવા છે, પણ એના ઉપર નજર જાય તો ત્રિકાળી ઉપરથી દ્રષ્ટિ હટી જાય. પણ જેના માટે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો, જેના માટે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો, એ અતિન્દ્રિય આનંદને પ્રાપ્ત કરવા, એવા અતિન્દ્રિય આનંદ ઉપર દ્રષ્ટિ જાય તો અતિન્દ્રિય આનંદ છૂટી જાય છે, એમ તો અતિન્દ્રિય આનંદ છૂટી જાય છે. પણ એ જ્ઞાનમાં જણાઈ જાય છે, કારણ કે પર્યાય જે છે એ પર્યાય સહિતનું આખું દ્રવ્ય એ જ્ઞાનનો વિષય બને, જ્ઞાનનો વિષય બને એમાં કોઈ વાંધો નથી. કેમ? કારણ કે જ્ઞાનનો વિષય તો લોકાલોક કેવડી ભગવાનને બને, અનુભવ છૂટતો નથી. જ્ઞાનનો વિષય તો લોકાલોક પણ બને, પણ દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. અને નહીં તો શું થાય કે એકલું દ્રવ્ય 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 દ્રવ્ય, અને જ્ઞાનનો વિષય જે પર્યાય છે, પર્યાયને જો ન લેવામાં આવે તો એ ગડબડ થાય. કે ખાણમાં ગયો અને સોનાની ખાણમાં ગયો, એને એકલું સોનું દ્રવ્યથી કેવું છે કે પીળું છે સોનું, હવે દ્રવ્ય થી એવું પીળું છે સોનું એટલું જ જાણ્યું છે, અને ત્યાં આગળ જઈને જોવે છે તો ક્યાંય સોનું મળતું નથી. કારણ કે ત્યાં તો મેલ વાળું ધૂળ વાળું માટી વાળું એવું સોનું છે જે પીળું નથી. એટલે જ્ઞાનમાં તો એમ જાણે કે માટી વાળું સોનું પણ સોનું હોય છે, અને દ્રષ્ટિમાં એમ રાખે કે પીળું સોનું કે સોનું છે તો એને સોનું મળે. એટલે પર્યાય સહિતનું આખું દ્રવ્ય એ જ્ઞાનમાં તો જાણે, પણ એ સમયે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ. હે, અને આ જે છે ને આખું પિક્ચર તમારા નજરમાં હશે ને તો અનુભવ સરળ છે. હા, એક વાર ખબર તો પડે જીવોને, આ ખબર નથી કે આ કાનમાં ક્યારે આ વાત નથી પડી કે આવું આ પર્યાયનું ને દ્રવ્યનું ને જ્ઞાનનો વિષય ને દ્રષ્ટિનો વિષય અને અનુભૂતિના કાળે શું છે. આ ઊંડા રહસ્ય છે ભગવાન. એટલા માટે કે જ્ઞાનનો જે વિષય છે એ જ્ઞાનનો વિષય જેના માટે આ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, એ પણ દ્રષ્ટિમાં ન આવે. જયારે આમ ચાર વાગે આત્માની અનુભૂતિ થાય અને ચાર વાગે અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો, અહિયાં સુધી કે આવો જે અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો ને એ સમયે એવો ભાવ જો રે આવ્યો કે આ અતિન્દ્રિય આનંદ જે પ્રગટ થયો આવો આનંદ સદાકાલ રે, એવો ભાવ આવ્યો કે આનંદ છૂટી ગયો. કારણ કે એના આનંદ ઉપર દ્રષ્ટિ ગઈ ને ત્રિકાળી પરથી દ્રષ્ટિ હટી ગઈ. સહેજ એવો એટલે એને પણ ચૂપચાપ જ્ઞાન માં જણાય છે, બસ જણાય જાય છે. અને જે જણાય જાય છે જ્ઞાનીઓ પછી લખે છે કે અતિન્દ્રિય આનંદ ના સાગર ઉછળતા હતા. જેના માટે એ સમયે પણ ક્રિકેટર ને એક બોલરે ત્યાં બોલ ફેંક્યો, કેમ કે ભાઈ હું સારું રમીશ તો મારો પહેલો નંબર આવશે, મને મેન ઓફ ધ મેચ મળશે, મને પુરસ્કાર મળશે, આ બધું એના માટે તો રમવા ગયો કે મારો દેશ જીતી જશે. થોડો ઈમાનદાર હશે તો મારો દેશ જીતી જશે. પણ મારો દેશ જીતી જશે સામેથી બોલ ફેંક્યો અને આ બેટ થી મારવા જાય એ વખતે મારો દેશ આજે જીતવાનો છે એવો જો વિકલ્પ આવે તો આઉટ થઈ જાય. એ ધ્યાન ચુકાઈ ગયું. એટલે એના જ્ઞાનમાં બધું છે કે ભાઈ ભારતને જીતાડવા માટે જ આ કરી રહ્યો છું, પણ એ જે જ્ઞાનમાં પડેલું છે દ્રષ્ટિમાં ના આવવું જોઈએ. દ્રષ્ટિમાં તો મારે મારવાનું છે બસ. એટલે આ ઊંડા રહસ્ય છે. આવા અઘરા અઘરા કામ તમે સોંપો ને ક્યાંથી પત્તો લાગે? આ પદ તમે જો બે દીમાં પૂરું કરો, આ એક એક ની ઉપર આખી શિબિર થાય, એક એક પદ. ક્યાંથી પત્તો લાગે? કેવા રહસ્ય છે. હજી તો પાછળ પીછળ ધક્કો મારે છે પેલું કે હજી આ વાત તો આવા ખાસ લેવી જોઈએ. જો કેમ છે કે જે અહિયાં કે છે કે નિર્વિકલ્પ અનુભૂતિ જયારે થાય એના પેલા જે જીવો આ સ્વરૂપ ને સમજે છે એ સ્વરૂપ ને સમજનારા એ પર્યાય ની એલર્જી ન રાખવી. કારણ કે પર્યાય કહીને લોકો પર્યાય પ્રત્યે પણ એવી રીતે દ્વેષ કરી રહી છે. પર્યાય ઉપર દ્વેષ નથી કરવો, પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. પર્યાય તો વસ્તુનું સ્વરૂપ છે ને વસ્તુના સ્વરૂપ પર દ્વેષ કરવો એનું નામ અધર્મ છે. પણ પર્યાય જે વસ્તુનું સ્વરૂપ છે એ પર્યાય ને એક સમયની પર્યાય ને એવી રીતે દ્રવ્ય એવા જ કે દ્રવ્ય ને અનુભવવાનું છે. એક સમયની પર્યાય માં દ્રવ્ય ને અનુભવે છે. આનો ભાવ બહુ ઊંડો ભાવ છે. આ એક સમય પર્યાય માં દ્રવ્ય ને અનુભવો, પર્યાય માં દ્રવ્ય ને અનુભવો. એક સમયની પર્યાયમાં આ પર્યાય છે, આ દ્રવ્ય છે, અને દ્રવ્યને અહીંથી ઉચકીને વ્યાયામ કરીને અહીંયા પર્યાયમાં લાવો અને હવે અહીંયા પર્યાયમાં અનુભવો એમ નથી એનો ભાવ. પર્યાયમાં દ્રવ્યનો અનુભવ થાય છે એટલે કે એક માટલું પડ્યું છે એ પર્યાય છે. અને એ માટલું જે પડ્યું હતું એ માટલાને જાણતી વખતે એક વ્યક્તિએ માટલામાં તે માટીને દેખી લીધી. હતું માટલું પણ માટલાની પર્યાયમાં માટીને દેખવી એટલે પર્યાયમાં દ્રવ્યને દેખ્યું. એવી રીતે જ્ઞાનની જે જાણવું એક એક સમયની જે પર્યાય એ પર્યાયમાં તે પર્યાયની દ્રષ્ટિને ગૌણ કરીને દ્રવ્યને મુખ્ય કરીને પર્યાયમાં જ્ઞાની દ્રવ્યને દેખે છે. એમ આખું સ્વરૂપ દેખાય છે. હા, એ આખું સ્વરૂપ એવું દેખાય છે એ પર્યાયમાં દ્રવ્યને. સમુદ્રના તરંગો આમ ઉછળે છે અને તમે કીધું તરંગો બહુ સારા ઉછળે છે. મોજા ઉછળે છે. તમને કીધું કે ભાઈ મોજાને નહીં દેખો, દરિયાને દેખો. તમે બીજી બાજુ તમે નજર કરી કે બીજી બાજુ ક્યાં નજર કરશો? તમે કીધું કે મારે મોજા જોવાની ના પાડી, હવે દરિયો ક્યાં છે? કે દરિયો ક્યાંય બીજે નથી, એ મોજામાં જ દરિયાને જોવાનો છે. અને આ જે છે ને મીઠાશ ને ચાખી કે જેને ગોળ ને ચાખ્યો, કારણ કે મીઠાશમાં જ ગોળ છે, એ મીઠાશ ની પર્યાય. હવે ગોળ નવો ચાખવા થોડો જવાનો છે. એ રીતે એક સમયનું જે આ જ્ઞાનનું જે પરિણમન જે થઈ રહ્યું છે એ જ્ઞાનનું જે પરિણમન થઈ રહ્યું છે એ જ્ઞાન. જ્ઞાની એ જ કહે છે કે આમાં જ અમને અમારું ત્રિકાળ સ્વરૂપ જણાઈ જાય છે. એ જણાતા તે અતિન્દ્રિય આનંદ ના સાગર ઉછળે છે અને એ જણાય જાય છે બંધ મોક્ષ. संयोग थी हवे आगर के छे बंध मोक्ष संयोग थी त्यालग आत्म अभान कौन नहीं त्याग स्वभाव नो भाखे चिन्ह भगवान। संयोग वाली दृष्टि छे स्वभाव वाली दृष्टि आवी नथी अने स्वभाव वाली दृष्टि थी पण स्वरूप नी दृष्टि करती नथी कि बे वस्तु अलग अलग छे स्वभाव अलग छे स्वरूप अलग छे। स्वभाव स्वभाव छे जेम छे एक द्रव्य नो जे एक गुण छे ए गुण ना माध्यम थी एक गुण ने ज मुख्य करवामां आवे होय ए गुण एनो स्वभाव छे अने ए गुण ना माध्यम थी गुण ने मुख्य न करीने आखा द्रव्य ने मुख्य करवामां आव्यो जो आखा द्रव्य ऊपर छे स्वभाव गुण ने मुख्य करे छे अने स्वरूप द्रव्य ने मुख्य करे छे स्वरूप आखे आखू बधुं ज अंदर आवी गयुं। एटला माटे कृपाळु देव प्रारंभ में एमने कह्युं जे स्वभाव समझ्या विना जे स्वरूप समझ्या विना पाम्यो दुख न स्वरूप के तो आखू बधुं ज अंदर गर्भित छे एना जेवुं छे के जेवी रीते आ छे ने के जेवी रीते कोई चूरण तैयार करवू होय तो 25 तोला वस्तु भेगी करी छे एक एक तोला नी एक एक वस्तु छे तो एक वस्तु एक तोलो बीजी वस्तु एक तोलो 25 वस्तु भेगी करी ने चूरण बनाव्यू हवे 25 तोला चूरण बनी गयो ये 25 तोला चूरण बने पछी एमांथी एक चमची में एक तोलू चूरण लीधु एक तोलू चूरण लीधु एना अंदर 25 वस्तु एवी रीते ज मळेली छे अभेदाम तो एमां एक मां 25 छे ए रीते स्वरूप केता छे ज्ञान एकलू नहीं पण ज्ञानादि अनंत गुणों नो घनपिंड बस आ कारण के स्वभाव वालो जे विकल्प छे ने स्वरूप नी अनुभूति थी वंचित राखी देशे आनो भाव बहु ऊंडो छे। स्वभाव वालो जे विकल्प ए स्वरूप नी अनुभूति थी वंचित राखे કે મને અત્યારે પરદેશ માં સ્વદેશ ની યાદ આવે છે કે લાવ હું સ્વદેશ જાઉં લાવ હું સ્વદેશ જાઉં પણ જેવી રીતે તમે બધા જ જાણો છો કે અમેરિકાના કોઈ પણ શહેર થી ભારતની ડાયરેક્ટ ફ્લાઇટ નથી અમેરિકાના કોઈ પણ શહેર થી ઇન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ નથી અને ક્યારે ચાલુ નહીં થાય અમેરિકાના શહેરથી મુંબઈની ડાયરેક્ટ છે દિલ્હીની છે પણ ઇન્ડિયાની નથી કોઈ પણ એરપોર્ટ ઉપર તમે નહીં વાંચો કે ઇન્ડિયા હશે તો મુંબઈ હશે દિલ્હી હશે ચેન્નઈ હશે કોલકાતા હશે કઈ પણ એ ઇન્ડિયા નહીં હોય હવે મારે જવું છે ઇન્ડિયા મને ભારતની યાદ આવી રહી છે પણ જવાનું છે મુંબઈ એટલે મુંબઈ થકી જ મારે ભારત જવું પડશે એવી રીતે સ્વભાવ થકી સ્વરૂપમાં જવાય છે સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ આ જ્ઞાન થકી ન્યાય સુધી પહોંચાય છે પણ હવે કોઈ મુંબઈ પહોંચ્યું અને હવે મુંબઈ પહોંચ્યું મુંબઈની ધરતી ઉપર પગ રાખ્યો અને હજી કહે કે મારે ભારત પહોંચ્યું છે હજી હું મુંબઈ પહોંચ્યો છું હજી હું મુંબઈ પહોંચ્યો છું ભારત પહોંચ્યો એને શું કરવાનું છે આ મુંબઈ છે એવો જે વિકલ્પ એ જ એને ભારતની અનુભૂતિ નથી થવા દેતો કારણ કે એ ભારત જ છે એ જ્ઞાન સ્વભાવ વાળો જે વિકલ્પ છે એ સ્વરૂપની અનુભૂતિ નથી થવા દેતો કારણ કે જ્ઞાન જ મારું સ્વરૂપ છે આત્મ જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ હું પોતે જ જ્ઞાન સ્વરૂપ છું એ આ બહુ સૂક્ષ્મ રહસ્ય છે બંધ મોક્ષ સંયોગ થી આ જે દ્રષ્ટિ છે ને સંયોગ વાળી દ્રષ્ટિ છે અત્યારે આ અજ્ઞાની સંયોગની દ્રષ્ટિથી દેખે છે કે માં ભારતમાં છે દીકરો અમેરિકામાં છે અને માને દીકરાની યાદ આવે કે દીકરાને લાવ હવે બોલાવી લઉં છેલ્લી ઘડી છે ને સમ્યક દ્રષ્ટિ માં હોય ને તો દીકરાને અમેરિકાથી બોલાવવાનો ભાવ આવે આત્મજ્ઞાની માં હોય તોય ભાવ આવે પણ એની દ્રષ્ટિમાં એવું છે કે દીકરો જયારે આવ્યો ને બાજુમાં બેઠો ને હાથ ઉપર હાથ રાખેલો છે ત્યારે પણ માની શ્રદ્ધામાં છે કે અમેરિકા હતો ત્યારે પણ જેટલો દૂર હતો એટલો જ દૂર અત્યારે છે કારણ કે અમેરિકા હતો ત્યારે જ્ઞાનનું જ્ઞેય હતો પણ જ્ઞાનમાં પ્રવેશ્યો નહોતો
અત્યારે અહિયાં છે પણ જ્ઞાન નું ધ્યેય છે ને જ્ઞાનમાં પ્રવેશ્યો નથી, જ્ઞાન ની અંદર ક્યાંય એનો પ્રવેશ થઈ ગયો નથી, એ શ્રદ્ધા ત્યાં છે. પણ સંયોગ થી જોઈએ તો એમ લાગે કે દીકરો અમેરિકા થી મા પાસે પહોંચ્યો, અને સ્વરૂપ ની દ્રષ્ટિએ દેખવામાં આવે તો દીકરો પહોંચ્યો જ નથી, એ હજી એટલો ને એટલો જ દૂર છે. જ્ઞાની ની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિમાં સ્વરૂપ છે, અને જ્ઞાનમાં સ્વરૂપ પણ છે અને જ્ઞાનમાં સંયોગ પણ છે, કારણ કે જ્ઞાન અનેકાંત રૂપ બધાને એક સાથે બધું જાણે છે. અલગ અલગ દ્રષ્ટિ બંધ મોક્ષ સંયોગ થી જ્યાલગ આત્મ અભાન. પોતાના આત્માનું ભાન નથી. આપણા જે પણ ઉપચારો છે આખા દિવસના, જેને પણ આપણે મળીએ છીએ, જે પણ આપણે કાર્ય કરીએ છીએ, એ બધા કાર્યમાં આપણું પ્રયોજન એ છે કે હું પોતે પોતાનાથી બચી જાઉં, પોતાનાથી બચ્યું. એટલા માટે જ છે કીર્તિકાળે લખ્યું કે માણસ જે છે, માણસને જે દુઃખ થાય છે કોઈના મરણમાં, એ મરણમાં દુઃખ એટલે નથી થતું કે એનું મરણ થયું, પણ મરણમાં દુઃખ એટલે થાય છે કે એ હતો તો સારું હતું, હું પોતાને ભૂલાવીને બેઠો હતો, હવે તો મારી પોતાની સાથે ક્યાંક મુલાકાત ન થઈ જાય, કારણ કે એ હતો તો મારું અટેન્શન ક્યાં જતું હતું, મારું ધ્યાન ક્યાં જતું હતું, મને મારાથી દૂર રાખવા વાળું કોઈક હતું અને એને ગમતું હતું. એટલે માણસને એકલા નથી ગમતું, એકલા 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 આમ ભય અંદર સતાવે એને કે એકલા કેવી રીતે રહેવું, એકલા કેવી રીતે રહેવું, કારણ કે જયારે તમે એકલા હો છો ત્યારે તમારી સંભાવના વધી જાય છે કે હવે હું મારા પોતાના અંતરમાં જાઉં, પણ જયારે ટોળામાં છીએ ત્યારે પોતાને ભૂલીને બેઠા છીએ. એટલે ભીડમાં રહેવું સદાય ગમે છે, સદાય રૂચે છે. એટલે એ કહે છે કે આત્માને જે ન ઓળખ્યો અને ન ઓળખવાનો જે ભાવ છે, એ ભાવના કારણે તે આ બંધન છે. પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન. ભલે બંને એક સાથે એક પ્રદેશ પર રહેતા હોય તો પણ સ્વતંત્ર છે. આ ગણિતના કારણે એક આપણને ભ્રમ આવો થઈ શકે કે એક પ્લસ એક બરાબર બે, એક અને એક મળે બે, એક 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 એમ કરીને દસ છે તો કુલ મળીને કેટલા થયા, કે દસ થયા. આ ગણિત આવું કહે છે, પણ વસ્તુ સ્વરૂપ એવું છે કે દસ જીવ છે તો દસ જીવ મળે ત્યારે કેટલા થાય, મળે ત્યારે પણ દસ જીવ છે, દસ જીવ છે, એ એક નથી, એ દસ પણ દસ થઈને આખો સમૂહ નથી થયું, એ એક ને મળીને બીજું ત્રીજું એવી રીતે દસ એમ નથી. દસ જયારે મળે છે ત્યારે દસ એક છે, દસ એ એક 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 રૂપે જ છે, એ દસ એક અભેદ રૂપે નથી. અને આ સ્વરૂપ એવું છે કે મળીને પણ પોતે પોતાના સ્વભાવને એ છોડતું નથી. જે સમયે રાગનો વિકલ્પ જે થાય છે, એ રાગનો વિકલ્પ, એ રાગનો વિકલ્પ જ્ઞાનમાં જણાય છે. જેવી રીતે રાગનો વિકલ્પ જ્ઞાનમાં જણાય છે એવી રીતે તે મિથ્યાત્વ પણ જ્ઞાનમાં જણાય છે. એટલે અનાદિકાળથી હું મિથ્યા દ્રષ્ટિ છું એવું માને એ સમ્યક દ્રષ્ટિ નથી થતા, પણ અનાદિકાળથી મિથ્યાત્વ જ્ઞાનમાં જણાયું તેમ છતાંય જ્ઞાનમાં મિથ્યાત્વ મળ્યું નથી એવો મિથ્યાત્વના ભાવથી ભિન્ન એવું જે ચૈતન્ય પણ એ જ હું છું એવું માન્યું કે મિથ્યાત્વ પર્યાયમાંથી છૂટ્યું. આનો ભાવ બહુ સૂક્ષ્મ છે. ઘર, પુત્ર, પત્ની, પરિવાર, ગાડી, પૈસા, બંગલા, શરીર પ્રત્યેનો રાગ નો ભાવ, દ્વેષ નો ભાવ, શરીર સગા સંબંધી પ્રત્યેના રાગ દ્વેષ ના ભાવ, અને આ શરીર, આ સગા સંબંધીઓ અને આ રાગ દ્વેષ ના ભાવો આ મારા છે એવું માનવા વાળું મિથ્યાત્મા. ને જ્યાં સુધી જીવ એમ માને છે આ ત્રણેય જે છે, આ ત્રણેય એ ઘર, પુત્ર, પત્ની, પરિવાર, કે આ શરીર અને આ રાગ દ્વેષ ના ભાવો આ મારા નથી, આ મારા નથી, તેમ છતાંય તે એને મારા માનવા એનું નામ મિથ્યાત્વ છે. પણ જેવી રીતે આ મારા નથી અને મારા માનવા એનું નામ મિથ્યાત્વ છે, પણ આ મારામાં મળ્યા નથી, આ ત્રણેય મારામાં મળી ગયા નથી, આ મારામાં મળ્યા નથી, એવી રીતે તે આ મારા છે એવું માનવા વાળું મિથ્યાત્વ છે એ મારામાં મળ્યું નથી. રહસ્ય એ છે કે એ મિથ્યાત્વ જો મારામાં મળી ગયું હોત તો પછી ક્યારેક સમ્યક દર્શન ન થાય તો મોક્ષ ન થાત. મિથ્યાત્વ પણ મારામાં નથી, પોતે પોતાના સ્વભાવને છોડીને પોતે જે મિથ્યાત્વ રૂપે પણ થયો નથી એવો આ ભગવાન આત્મા છે. જિનેન્દ્ર ભગવાન આમ કહે છે, પાસે જીન ભગવાન વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. સદાય સાધકોને કહું છું કે ભીડ ભ્રમ ઉભો કરશે પણ એમાં અંતરમાં પોતાના ચૈતન્ય તત્વની જાગૃતિ અંતરમાં સ્પર્શના વારંવાર થતી રહે. અને એટલા માટે તમે કોઈ પણ કાર્ય કરો, મોબાઈલની બેટરી તમારી ચાર્જ કરીને તમે રાખી, 2 કલાક ચાર્જ થઈ પછી તમે 22 કલાક એ ફોનને વાપર્યો છે, બેટરી ફૂલ ચાર્જ છે. એટલે કે તમે જયારે આ શાસ્ત્ર સ્વાધ્યાય કરો છો અને સ્વાધ્યાય કર્યા પછી હવે ડગલે ને પગલે અંતરમાં એક જાગૃતિ, અંતરમાં પેલા શરૂઆતમાં એવું લાગશે કે 1-1 કલાકે તમને એકાદ વાર યાદ આવે, પછી 1.5-1.5 કલાક યાદ આવે છે, પછી એનો કાળ વધતો જશે કે જલ્દી જલ્દી હવે તમને યાદ આવવા લાગશે. આ સ્મરણમાં પણ એ વચ્ચે વચ્ચે આવે કે હું માત્ર જાણનાર જાણનાર, બસ બીજ અહીંથી જ ઉપાય છે. પેલા આવો વિચાર તો પ્રારંભ થાય, શરૂઆત તો અહીંથી થાય. એટલે વર્તે બંધ પ્રસંગમાં તે નિજપદ અજ્ઞાન, પણ જડતા નહીં આત્મને. એ ભલે અત્યારે સાથે સંયોગ થયો છે, સંબંધ થયો છે, અજ્ઞાનતાના કાળે પણ હું પોતે અજ્ઞાન રૂપે થઈ ગયો નથી, જડ રૂપે થઈ ગયો નથી, શરીરની સાથે રહીને પણ પોતે હું ચેતન રૂપે જ રહ્યો. આના ઉપરથી આ સ્વરૂપ સમજવા જેવું છે. શરીર જે છે, શરીર છે આ શરીરના જે પરમાણુ જે આ ભાવમાં મળ્યું છે ને એ રૂપે હું નથી થયો. ખાસ એ છે કે જે અનાદિકાળનું મિથ્યાત્વ, કે અનાદિકાળનું મિથ્યાત્વ એ અનાદિથી સાથે રહ્યું અને તોય એ રૂપે સંગતિની અસર ન થઈ, અનાદિના મિથ્યાત્વની સાથે રહીને પણ એ મિથ્યાત્વનો સંગ ન લાગ્યો, એનો રંગ ન લાગ્યો, તો આ શરીરનો રંગ મને ક્યાં લાગવાનો છે? એ જાગૃતિ, એ સિદ્ધાંત છે. ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. કર્મનું જે બંધન છે, આ ભાવ કર્મ છે અને દ્રવ્ય કર્મ છે. ભાવ કર્મના નિમિત્તથી આત્માના પ્રદેશો પર કર્મ વર્ગના આવીને બંધાય છે, આ બંધન તો થઈ રહ્યું છે. પણ આ જે દ્રવ્ય કર્મ જે છે એ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ આ બે વચ્ચેનો થોડો ભેદ સમજવો. કે દ્રવ્ય કર્મ જે છે એ પુદ્ગલ છે અને ભાવ કર્મ એ જીવની પોતાની પર્યાય છે, વિકારી પર્યાય છે. અને આ બે માં સૂક્ષ્મ કોણ છે? કે દ્રવ્ય કર્મ સૂક્ષ્મ છે કે ભાવ કર્મ સૂક્ષ્મ છે? આ બે માં ભાવ કર્મ જે છે એ સ્થૂળ છે અને દ્રવ્ય કર્મ જે છે જે કર્મ બંધાય આત્મામાં એ સૂક્ષ્મ છે. આ રહસ્ય છે. આમ લાગે કે તો પૂતગલ છે તો પૂતગલ ને સ્થૂળ કહી દો, ઓલા તો ભાવો રાગ દ્વેષ ના છે એને સૂક્ષ્મ કહી દો, કે નહીં. એટલા માટે કારણ કે જે જ્ઞાનાવરણી આદિ જે કર્મ આત્મામાં બંધાય છે એ બંધાણા એ જ્ઞાનમાં જણાતા નથી. પણ ક્રોધ આવે એ જ્ઞાનમાં ખબર પડે, મને ગુસ્સો આવ્યો હતો, મને અહંકાર આવ્યું હતું. તો જે જ્ઞાનમાં જણાઈ જાય, ખબર પડી જાય એનું નામ સ્થૂળ, અને જે ન જણાય એનું નામ સૂક્ષ્મ. અને કર્મ જ સૂક્ષ્મ છે જે જ્ઞાનમાં જણાતા નથી. હવે જે જ્ઞાનમાં જણાઈ જાય છે એમાં ઉપચાર છે, એમાં ટ્રીટમેન્ટ કરી શકાય. પેલા ને તમે કેવી કરો કે ભાઈ તું આવતું નહીં જ્ઞાનાવરણી, તું દર્શનાવરણી આવતું નહીં. પણ રાગાદી વિકલ્પો જે થાય છે, જે પકડમાં આવે છે, એના થકી આ પુરુષાર્થ પ્રારંભ થઈ શકે છે. કે કેવી રીતે એમાં પુરુષાર્થ થાય, આ બધા ઊંડા રહસ્યથી અદભુત આ ભરેલી વાત છે. જેના ઉપર ઘણા બધા સૂક્ષ્મ રહસ્યનો કાલે અંતિમ ચર્ચામાં જડ ભાવે જડ પરિણામે ચેતન ચેતન ભાવ પર આપણે ચર્ચા કરીશું. આના ઉપરથી ઘણા સૂક્ષ્મ બીજા પણ રહસ્ય ખુલશે કે પરમ કૃપાળુ દેવ વિશે જે લોકોની ધારણા છે એટલી એટલી ગાઢ અને અંધ 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 શ્રદ્ધા છે કે જેમણે પણ કૃપાળુ દેવને એવા રૂપે બાંધી દીધા છે, સ્થાપિત કરી દીધા છે દ્રષ્ટિમાં, એવી રીતે એવી રીતે એવી રીતે બાંધ્યા છે કે કૃપાળુ દેવે તો જીવનમાં ભક્તિ ભક્તિ ભક્તિની જ વાતો કરી હતી. અરે આ ભક્તિની વાતો કરી હતી તો આવી જતી આ વાત? વ્યવહાર વ્યવહાર ને વ્યવહાર કૃપાળુ દેવે કર્યો તો આ નિશ્ચય આવ્યો ક્યાંથી? કૃપાળુ દેવને સમજવા માટે આ પદને સમજવું બહુ અત્યંત ઉપયોગી છે. એમાં ઘણા સૂક્ષ્મ રહસ્યો છે જેના ઉપર કાલે આપણે ચર્ચા કરીશું. આ સમસ્ત પરમાત્માઓ અત્યંત વિનયવાન પૂર્વક એકાગ્રતા પૂર્વક સાંભળી ને મને સ્વાધ્યાય કરવાનો આ પરમાત્માઓએ અવસર આપ્યો. આપના નિમિત્તે મારો આટલો સમય વ્યર્થમાં ન વીત્યો અને મારો પોતાનો સત્સંગ થયો એ બદલ આપ સમસ્ત પરમાત્માનો ઋણી છું. સમસ્ત પરમાત્માઓને મારા પ્રણામ કરું છું. પ્રણામ સ્વીકાર. Thank you.